विभाग एक अही केटलाक रूमो छे। माननीय वाचिका, माननीय वाचक जे तेमना नाम थी आगळ छे अने तेने साथे साथे फाश पण करे छे, तेमने संगीत खंड कहेवामां आवे छे अने अपेक्षा राखवामां आवे छे के तेमां स्वर वसे, के कंईक ध्रुजे, के हवा, लाकड़ू, तार अने मान्योसो मळीने एवी व्यवस्थामां गोठवाय जे निर्व्याज उपयोगिताथी ओछी होय। अने पछी એવું બને છે કે એવા સંગીતખંડમાં જેના મંચ પર એક ફ્લ્યુગેલ રાખેલો હોય, જાને તે કોઈ વચન વહન કરતો હોય, જેના બારણા એવી ભૂદૃશ્ય પર નજર ખોલે જે એટલી શાંત કરે જાને તે ખાસ નર્વસ સિસ્ટમ માટે કોઈ હાથે રચાયેલ હોય, સંગીત નહીં પરંતુ ભાષણ ગુંજે એવો એક સાંજ હતો જે હવે શિયાળો ન રહી હતો અને હજી ઉનાળો પણ ન હતો। એવો સાંજ જેમાં બહારનું લીલું ભારે પડદાઓની પાછળ પહેલેથી જ એ નિર્લજ્જ હર્ષ ધરાવતું હતું જે પર્વતોમાં હંમેશા કોઈ ખોટ જેવી લાગે છે, જાને દુનિયા હલકી હોય, જાને તે અખંડિત હોય। લોન ચોખ્ખી સુથરી ઊભી હતી, વૃક્ષોએ તેમની ડાળીઓને એમ પકડી રાખી હતી જાને તેઓ પોતાની દેખાવથી વાકેફ હોય, અને ક્યાંક બારણાથી ઘણો દૂર એક માણસ ચાલતો હતો, વાક્ય ચિહ્ન જેટલો નાનો, એવા માર્ગ પર જે કેલેન્ડરમાં નોંધાયેલો ન હતો। અંદર તો ઘરની વ્યવસ્થા હતી, લાકડાનો ફરસ જે પોતે ગરમ દેખાડતો હતો, તેમ છતાં તે એવો ન હતો। લાલ થાંભળા જે તેમના સોનેરી પાયા અને શીર્ષભાગ સાથે અતિ મોટા મોમબત્તીના ટુકડા જેવા લાગતા, જાને કોઈએ રૂમને વાલપુર ગીસરાતને સ્થાપત્ય રૂપે યાદમાં રાખી હોય। આરામ ખુરશીઓ અને ખુરશીઓ જે કતારોમાં નહીં પણ ટાપુઓમાં સંવાદી ભૂદૃશ્યોમાં નાનકડી બર્ગર કિલ્લાઓમાં ગોઠવાયેલા હતા। વચ્ચે એક લાંબો ટેબલ ઊભો હતો, તેના પર પાણીની બોટલો, ગ્લાસ, થોડા દીવા અને દરેક એવા વ્યાખ્યાનનું આધુનિક પ્રતીક જે હવે ઉપદેશ બનવા માંગતું નથી, બે માઇક્રોફોન મૂકેલા હતા, નાના કાળા, એટલા સંયમી કે તેઓ એ જ કારણે પોતાની શક્તિ ફાશ કરતા। હેન્સ કેસ્ટોર બેઠો, તે એ અઢી સંકોચ ભરી અઢી આજનાકારી ચળવળ સાથે કર્યું જે તેને બર્ગહોફમાં શીખી હતી અને જે અહીં આવ્યા પછીથી ફરી તેના શરીરમાં પાછી આવી હતી, જાને તે કોઈ પેશી ચિશ શરીર। માનનીય વાચિકા, માનનીય વાચક તેમાં વિશ્વસનીય છે, તે ઘણો ભૂલી જાય છે પરંતુ પોતાની જૂની વ્યવસ્થાઓને અનિચ્છાથી જ ભૂલે છે। હેન્સ એ આંગળીમાં તે વિંટી પહેરી હતી જે ડોક્ટર પોર્શેએ તેને આપી હતી, આ ચોખ્ખો ધાતુનો વર્તુળ જે એવું દેખાડતો હતો જાને તે આભૂષણ હોય અને હકીકતમાં કંઈક બીજું નહીં પરંતુ એક જાસૂસ નાનો વફાદાર નિર્દયી પ્રોટોકોલ લેખક, તેને તે અનુભવાતો ન હતો અને બરાબર એ કારણે તે હાજર હતો। હેન્ડ્સની બાજુમાં બીજા બેઠા હતા એક જોડી જે હાથ પકડીને બેઠી હતી, જાણે આવા રૂમોમાં જે એટલા આરામની સુગંધ ધરાતા હોય માનસા એકબીજાને સાબિત કરવું પડે કે માનસ ખરેખર સાથે છે। એક સ્ત્રી જેના ચહેરા પર કંઈક તાનેલું હતું, જાણે તે માત્ર શબ્દો નહીં પરંતુ સંભવિત ચુકાદાઓ સાંભળતી હોય। એક પુરુષ જેને સાંજ શરૂ થાય તે પહેલાથી જ બેઠેલી સ્થિતિ બદલી રહ્યું હતું, જાણે બેસવું કોઈ નૈતિક પરીક્ષા હોય। અને એક બીજો પુરુષ, તેને એક રાતે જે કન્ફેટીની સુગંધ ધરાવતી હતી એક વખત વાયગી અને ગધેડાની નકાબ સાથે જોયું હતું, એવા ક્ષણે જેમાં દુનિયા પોતાનું જ પરોરી બની ગઈ હતી, હવે તે ચોખ્ખો સુથરો નકાબ વગર વિગ વગર બેઠો હતું અને છતાં પણ એવી નજર સાથે જે ફાસ કરતી હતી કે તેને ગધેડાને છોડ્યો ન હતો પરંતુ તેને પોતાના અંદર એવી યાદ તરીકે વહન કરતો હતો જેને હવે માણસ રમવા માંગતો નથી। તેનું નામ મોર્ગન સ્ટર્ન હતું, ઓછામાં ઓછું એ નામ તો હવે એવું જ કહેવામાં આવતું હતું અને નામ બંધ બેસતું હતું, તે નવીનતા, શરૂઆત, પોતાને ફરી નામ આપવાના પ્રયાસ જેવો લાગતો હતો, એ દાવો કર્યા વગર કે ભૂતકાળ ક્યારે અસ્તિત્વમાં જ ન હતો। હાન્સ એ તેને બાજુથી માત્ર થોડો જ જોયો અને ઈચ્છા વગર જે તે અજીબ સત્ય વિશે વિચાર્યો કે માણસો ક્યારેક પોતાની નૈતિકતા બદલેતા નથી, માત્ર પોતાનો ખિતાબ બદલે છે।